એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એટલે એક એવા પુસ્તક વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું જે આપણને આમ જીવનની કેટલીક મેઇન પસંદગીઓ પર વિચાર કરવા મજબૂર કરે છે. સોરેન કિર્કગાર્ડનું આઈધર ઓર.
હા, આઈધર ઓર. અને આ કોઈ આમ સીધી સાધી ફિલોસોફીની ચોપડી નથી, પણ જીવન જીવવાની બે સાવ અલગ રીતોનું એક અનોખું ચિત્રણ છે
ખરેખર. અને તેની વાત આજે પણ એટલી જ લાગુ પડે છે, કદાચ વધારે. આપણે એવા સમયમાં છીએ જ્યાં ઓપ્શન્સ જ ઓપ્શન્સ છે, અને પેલો ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, એ તો જાણે સતત માથે ભમતો રહે છે.
બરાબર. આ પુસ્તક આપણને એ જ મૂંઝવણના મૂળમાં લઈ જાય છે કે ભાઈ શું આપણે ખાલી મોજ મસ્તી, ક્ષણિક આનંદ અને સતત કંઈક નવું એની પાછળ ભાગવું જોઈએ, જેને કિર્કેગાર્ડ સૌંદર્યલક્ષી એટલે કે એસ્થેટિક જીવન કહે છે. કે પછી પેલું બીજું, પ્રતિબદ્ધતા, જવાબદારી, નૈતિક મૂલ્યો, એના પર આધારિત નૈતિક એટલે કે એથિકલ જીવન પસંદ કરવું જોઈએ. આ પુસ્તક મૂળ તો પૂછે છે કે ભાઈ નિરાશાથી બચીને આપણી સાચી ઓળખ, આપણો ઓથેન્ટિક સેલ્ફ, એ કઈ રીતે બનાવવો.
બરાબર. એટલે આજની આપણી ચર્ચાનો હેતુ ખાલી પુસ્તકનો સાર કહેવાનો નથી, પણ એના જે ઊંડા વિચારો છે ને એને ખોલીને જોવાના છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કિર્કેગાર્ડના મતલબ લગભગ 200 વર્ષ જૂના વિચારો આપણા આજના જીવનને, આપણા નિર્ણયોને કેવી રીતે અસર કરે છે.
હા, ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ.
શરૂઆત લેખકથી કરીએ. સોરેન કિર્કેગાર્ડ 19મી સદીના ડેનિશ ફિલોસોફર, 1813-1855. એમને ઘણીવાર છે ને અસ્તિત્વવાદના પિતામહ કહે છે, જોકે એ પોતે કદાચ આ લેબલ ના પણ સ્વીકારત.
હા, કદાચ નહીં. એમનું જીવન અને લખાણ એ બધું વ્યક્તિગત અનુભવ, શ્રદ્ધા, પસંદગી અને પેલી ચિંતા, જેને એન્ઝાયટી કહીએ, એવા વિષયોની આસપાસ ફરે છે.
અને આઈધર ઓર લખવા પાછળ એમની પોતાની પર્સનલ લાઈફનો પણ મોટો હાથ હતો નહીં? પેલી રેગિન ઓલ્સન સાથેની એમની તૂટેલી સગાઈનો કિસ્સો.
બિલકુલ. એ અનુભવે એમને પ્રેમ, કમિટમેન્ટ, પછી પછતાવો અને પસંદગીનો જે ભાર હોય ને, એના વિશે બહુ ઊંડાણથી વિચારવા મજબૂર કર્યા. અને એની તીવ્રતા, એ પ્રામાણિકતા આ પુસ્તકમાં દેખાય છે.
અને એમની લખવાની સ્ટાઇલ પણ અલગ હતી. એ સીધું પોતાના નામે નહોતા લખતા, પણ અલગ અલગ કાલ્પનિક પાત્રોના નામે લખતા, જેને સુડોનેમ્સ કહે છે.
હા, ઉપનામો. આઈધર ઓરમાં પણ જુઓ ને, વિક્ટર એરેમિતા છે જે એડિટર છે, પછી એ છે પેલો સૌંદર્યલક્ષી યુવાન, અને બી છે નૈતિક જજ.
તો આનાથી શું ફાયદો, મતલબ આમ અલગ અલગ નામે લખવાથી?
આનાથી કિર્કેગાર્ડ છે ને એક જ વિષય પર જુદા જુદા, ક્યારેક તો સાવ વિરોધી દ્રષ્ટિકોણ રજૂ કરી શકતા હતા. એ વાચકને સીધો ઉપદેશ નહોતા આપતા, પણ આ પાત્રોની દલીલો, એમના અનુભવો એના દ્વારા વિચારવા પ્રેરતા હતા. જાણે કહેતા હોય કે જો ભાઈ આ એક રસ્તો છે, આ બીજો, હવે તું વિચાર તારે શું કરવું છે.
ઇન્ટરેસ્ટિંગ.
અને એ સમયે જે હેગેલનું ફિલોસોફી હતું, બહુ મોટું, અમૂર્ત, અને ડેનિશ ચર્ચની પેલી રૂઢિચુસ્ત ધાર્મિકતા, એના એ ટીકાકાર હતા. એમનો ભાર તો વ્યક્તિ પર હતો, વ્યક્તિનો આંતરિક અનુભવ, એની પસંદગીઓ એના પર.
એટલે ફિલોસોફી એમના માટે ખાલી દિમાગની કસરત નહોતી, પણ જીવન જીવવાની રીત હતી.
ઓકે. તો હવે પુસ્તકના મેઇન આઈડિયા પર આવીએ. આઈધર ઓર આ નામ જ કહે છે, પસંદગી, કાં તો આ કાં તો તે.
એકદમ.
પુસ્તકનો મૂળ સવાલ જ એ છે, જીવવું કઈ રીતે? અને એ બે મુખ્ય ઓપ્શન આપે છે. પહેલો સૌંદર્યલક્ષી જીવન, એસ્થેટિક લાઈફ. આનો આધાર શું? આનંદ, ઉત્તેજના, કંઈક નવું, અને સૌથી મોટું, કંટાળાથી બચવું.
હા, કંટાળો ના આવવો જોઈએ.
બસ. એટલે આ રસ્તે ચાલનાર વ્યક્તિ છે ને કમિટમેન્ટથી ભાગે. કેમ? કારણ કે કમિટમેન્ટ એટલે બંધન, મર્યાદા, અને એ કંટાળાજનક પણ બની શકે. એટલે એ તો ક્ષણમાં જીવે, ઇન્દ્રિયોના સુખ, બુદ્ધિના આનંદ, એ બધું શોધે.
પણ કિર્કેગાર્ડ ચેતવે છે કે આ રસ્તો છે ને એ આખરે ખાલીપા અને નિરાશા તરફ લઈ જાય છે.
ખરું ને? લખ નથી બનતી, ઊંડા સંબંધો નથી બંધાતા. એ વ્યક્તિ હંમેશા હવે શું નવું એની જ શોધમાં રહે, ક્યારેય સંતોષ ના મળે. અને એની સામે બીજો ઓપ્શન, નૈતિક જીવન, એથિકલ લાઈફ. આનો આધાર છે પસંદગી, કમિટમેન્ટ, જવાબદારી અને જે યુનિવર્સલ નૈતિક સિદ્ધાંતો હોય એ.
એટલે લગ્ન, મિત્રતા, કામ એ બધી બાબતોમાં પ્રતિબદ્ધતા સ્વીકારવી.
બરાબર. આ રસ્તે ચાલનાર વ્યક્તિ સમજે છે કે સાચો સંતોષ અને અર્થ એ પેલી ક્ષણિક ઉત્તેજનામાં નથી, પણ લાંબા ગાળાના સંબંધો નિભાવવામાં, જવાબદારીઓ પૂરી કરવામાં, એમાં છે.
અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે તમે કીધી કે કિર્કેગાર્ડ કહે છે કે પસંદગીની ક્રિયા પોતે જ વ્યક્તિને બનાવે છે. તમે શું પસંદ કરો છો એના કરતાં તમે પસંદગી કરો છો એ વાત વધુ મહત્વની છે.
એકદમ સાચું. પસંદગી ના કરવી કે બધા ઓપ્શન ખુલ્લા રાખવા એ પણ એક જાતની પસંદગી જ છે. પણ એ કેવી પસંદગી? જે વ્યક્તિને અધૂરો રાખે છે, અવિકસિત રાખે છે. સાચો સ્વ, સાચી ઓળખ ત્યારે જ બને છે જ્યારે આપણે કોઈ એક રસ્તો પસંદ કરીને એના પર ચાલવા માટે કમિટ થઈએ છીએ.
એટલે આ પુસ્તક કોઈ રેડીમેડ જનાબ નથી આપતું, એ તો અરીસો છે.
બિલકુલ.
આપણને આપણી જ પસંદગીઓ સામે લાવીને ઊભા રાખી દે છે.
અને એની રચના પણ જુઓ, કોઈ સીધી દલીલ નથી. નિબંધો છે, ટૂંકા સુવાક્યો છે, પત્રો છે, અને પેલી વિવાદાસ્પદ ડાયરી પણ છે. આ બધું ભેગું થઈને બે સાવ અલગ જીવનશૈલીનું ચિત્ર ઊભું કરે છે.
ચાલો તો હવે પુસ્તકની અંદર જઈએ. બે ભાગ છે તમે કહ્યું એમ, અને વિક્ટર એરેમિતા નામના કાલ્પનિક સંપાદકે એ રજૂ કર્યા છે. ભાગ એકમાં એના કાગળો. આ એ કોણ? એક યુવાન, હોશિયાર, પણ આમ નિરાશાવાદી અને કમિટમેન્ટથી ડરતો યુવક, જે સૌંદર્યલક્ષી જીવન જીવે છે.
હા, અને આ ભાગમાં જાત જાતના લખાણો છે જ્યાં સૌંદર્યલક્ષી વલણ દેખાડે છે.
બિલકુલ.
જેમ કે ડાયપસલ માટા, એ ટૂંકા, ધારદાર, કટાક્ષવાળા અને ઘણીવાર ઊંડી ઉદાસી બતાવતા સુવાક્યો છે. જીવનની અર્થહીનતા, કંટાળો, એની વાતો કરે. પછી મોઝાર્ટનું ઓપેરા છે ડોન જીઓવાની, એનું વિશ્લેષણ છે. એમાં એ ડોન જીઓવાનીના પાત્રને શુદ્ધ ઇન્દ્રિય સુખ અને કમિટમેન્ટ વગરના જીવનના સિમ્બોલ તરીકે જુએ છે.
એટલે એ સતત કંઈક નવું, કંઈક ઉત્તેજક પણ ઊંડાણ વગરનું એની શોધમાં છે. અને કંટાળાથી બચવા પેલી ક્રોપ રોટેશન જેવી મેથડની વાત કરે છે. મતલબ સંજોગો બદલવાને બદલે એક જ વસ્તુને અલગ અલગ રીતે જોવાની, જેથી કંટાળો ના આવે. પણ આ બધું ઉપરછલ્લું નથી લાગતું?
લાગે જ ને, ચોક્કસપણે. અને આ ઉપરછલ્લાપણાની હદ અને એની ભયાનકતા એ ધ સિડ્યુસર્સ ડાયરીમાં દેખાય છે, જે ભાગ એકનો છેલ્લો અને સૌથી વધુ ચર્ચાયેલો હિસ્સો છે.
હા, પ્રલોભકની ડાયરી. આ એક કાલ્પનિક પાત્ર છે, જોહાન્સ ધ સિડ્યુસર, એની ડાયરી છે.
અને એમાં એ શું કરે છે? કોર્ડેલિયા નામની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવવાની પોતાની આખી યોજના ઝીણામાં ઝીણી વિગતો સાથે વર્ણવે છે. પણ એનો હેતુ શારીરિક સંબંધ કે લગ્નનો નથી.
ના, એની મજા તો પેલી મનોવૈજ્ઞાનિક રમતમાં છે, છોકરીના મન પર, એની લાગણીઓ પર પૂરો કંટ્રોલ મેળવવામાં. એ પ્રેમનું નાટક કરે, છોકરીને પોતાના પર આધારિત બનાવે.
અને જે ઘડીએ એને લાગે કે હવે કોર્ડેલિયા પૂરી રીતે એના વશમાં છે, બસ એ જ ઘડીએ એને છોડી દે.
આ તો ખરેખર વાંચતી વખતે પણ આ મંદરથી હચમચાવી દે એવું છે.
છે જ. કિર્કેગાર્ડ આના દ્વારા સૌંદર્યલક્ષી જીવનની જે ક્રૂરતા હોઈ શકે, જે સ્વાર્થ હોઈ શકે, જે અંદરનો ખાલીપો હોઈ શકે, એ બધું ઉજાગર કરે છે. જોહાન્સ પોતાની આ બૌદ્ધિક રમતોમાં એટલો ડૂબેલો છે કે બીજાની લાગણીઓ તો શું, પોતાની સાચી ઓળખ પણ ગુમાવી બેસે છે. આ ખાલી પ્રેમમાં ફસાવાની વાર્તા નથી, પણ એક આત્માના પતનની કથા છે. કમિટમેન્ટ વગરનું જીવન ક્યાં લઈ જઈ શકે એનું આ ઉદાહરણ છે.
આ અંધકારમય ચિત્ર પછી પુસ્તક ભાગ બે તરફ જાય છે. અહીં બીના કાગળો છે. બી એટલે જજ વિલહેમ, એક પરણેલો, સ્થિર અને નૈતિક જીવન જીવતો સમજદાર માણસ.
હા, અને આ ભાગમાં જજ વિલહેમે એને લખેલા બે લાંબા પત્રો છે, જેમાં એ નૈતિક જીવનનો બચાવ કરે છે. પહેલો પત્ર છે લગ્નની સૌંદર્યલક્ષી માન્યતા પર.
એટલે એના પેલા ક્ષણિક રોમાન્સ અને પ્રલોભનના વિચારોનો જવાબ આપે છે.
બરાબર. એ દલીલ કરે છે કે ભાઈ, લગ્ન કંટાળાજનક નથી. એમાં સમય, ઇતિહાસ અને સંકલ્પ દ્વારા એક અલગ જ ઊંડી સુંદરતા છે. પ્રેમ ખાલી લાગણીનો ઉભરો નથી, પણ એક સભાન પસંદગી છે, એક કમિટમેન્ટ છે. રોજબરોજની જિંદગી, સાથે વિતાવેલો સમય, એકબીજા પ્રત્યેની વફાદારી, આ બધામાં એક શાંત પણ મજબૂત સુંદરતા અને અર્થ છે, જે એની પેલી સતત ઉત્તેજનાની શોધ કરતાં ઘણો વધારે સંતોષ આપે છે.
અને બીજો પત્ર, જે વ્યક્તિત્વના વિકાસમાં સૌંદર્યલક્ષી અને નૈતિક વચ્ચેના સંતુલન વિશે છે, એ તો ખરેખર પુસ્તકનું હાર્ટ કહેવાય. અહીં જજ વિલ્હેમ એની મૂળ તકલીફ પર આવે છે, એની પસંદગી કરવામાં નિષ્ફળતા.
હા, જજ કહે છે કે એ શક્યતાઓના દરિયામાં ખોવાયેલો છે, પણ કોઈ એક જમીન પર પગ મૂકતો નથી, કોઈ વાસ્તવિકતા પસંદ નથી કરતો. અને જજ દલીલ કરે છે કે સાચો સ્વ ત્યારે જ બને છે જ્યારે વ્યક્તિ પેલી કાં તો અથવાની નિર્ણાયક પસંદગી કરે.
અને પેલો સ્વયંને પસંદ કરવું, ચૂઝિંગ વનસેલ્ફ નો આઈડિયા રજૂ કરે છે. આનો મતલબ શું?
મતલબ કે આપણે આપણી પરિસ્થિતિ, આપણો ભૂતકાળ, આપણી મર્યાદાઓ, આપણી જવાબદારીઓ, આ બધું સ્વીકારીએ અને એને આપણી મુક્ત પસંદગી બનાવીએ. એમ કહીએ કે હા, આ મારું જીવન છે, આ મારી હકીકત છે અને હું એને પસંદ કરું છું, એને મારો રસ્તો બનાવું છું.
ઓ, એટલે ભાગવાને બદલે સ્વીકારીને આગળ વધવું.
બરાબર. આમ કરવાથી જીવનને દિશા મળે છે, સુસંગતતા આવે છે. નૈતિક વ્યક્તિ મર્યાદાઓથી ભાગતો નથી, પણ એને સ્વીકારીને એમાં જ સ્વતંત્રતા શોધે છે. આ પસંદગી જ આપણને પેલા અર્થહીનતાના ખળામાંથી અને નિરાશામાંથી બચાવે છે. અને પુસ્તકનો અંત છે ને, એક નાનકડો પણ બહુ મહત્વના ઉપદેશ સાથે થાય છે. અંતિમ ચેતવણી, અલ્ટિમેટમ, આ એક પાદરીનો ઉપદેશ છે, જે કહે છે કે ભલે નૈતિક જીવન પેલું સૌંદર્યલક્ષી જીવન કરતાં ઘણું સારું છે, પણ એ પણ છેલ્લો જવાબ નથી.
એટલે
કે માનવીય દ્રષ્ટિએ આપણે કદાચ સાચા હોઈએ, પણ ઈશ્વરની દ્રષ્ટિએ મનુષ્ય હંમેશા અધૂરો છે, હંમેશા ખોટો છે. આ એક એવો વિરોધાભાસ છે જેનો ઉકેલ ખાલી નૈતિકતા પાસે નથી.
છીના પુસ્તકોમાં વધારે લખ્યું, પણ આઈધર ઓર મુખ્યત્વે આ બે રસ્તા, સૌંદર્યલક્ષી અને નૈતિક પર જ ફોકસ કરે છે. ચાલો તો હવે આમાંથી કેટલાક મેઇન મેસેજ તારવીએ. પહેલો તો એકદમ ક્લિયર છે, સૌંદર્યલક્ષી વી નૈતિક જીવનનો સંઘર્ષ. આપણે રોજ આનો અનુભવ કરીએ છીએ.
હા, નોકરીમાં સ્થિર થવું કે સતત નવું શોધવું, એક સંબંધમાં કમિટ થવું કે ઓપ્શન્સ ખુલ્લા રાખવા, આ બધું એ જ છે.
બીજો મુખ્ય સંદેશ, અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ, પસંદગીનું બહુ જ મહત્વ. કિર્કેગાર્ડ ભાર મૂકીને કહે છે કે આપણી ઓળખ આપણને રેડીમેડ નથી મળતી, આપણે એને આપણી પસંદગીઓથી બનાવીએ છીએ.
અને પસંદગી ન કરવી એ પણ એક પસંદગી છે જે આપણને અનિર્ણિત રાખે છે. કમિટમેન્ટ સાથે પસંદગી કરવી એ જ આપણા સ્વના નિર્માણ માટે જરૂરી છે. આજે આપણને લાગે કે બધા દરવાજા ખુલ્લા રાખવા એ ફ્રીડમ છે, પણ કિર્કેગાર્ડ કહે છે કે સાચી ફ્રીડમ કોઈ એક દરવાજો પસંદ કરીને તેમાંથી પસાર થવામાં છે.
ત્રીજું, નિરાશા એ સ્વનો રોગ છે. કિર્કેગાર્ડ માટે નિરાશા ખાલી ખરાબ મૂડ નથી, પણ પોતાના સાચા સ્વ સાથે કનેક્શન તૂટી ગયું હોય ને એનું લક્ષણ છે. સૌંદર્યલક્ષી વ્યક્તિ જેની પાસે કોઈ સ્થિર કેન્દ્ર નથી, એ નિરાશામાં સરી પડે છે.
જ્યારે નૈતિક પસંદગી વ્યક્તિને વાસ્તવિકતા સાથે જોડે છે અને આ નિરાશા સામે રક્ષણ આપે છે, આજના મેન્ટલ હેલ્થના પડકારોના સમયમાં આ વાત બહુ જ રેલેવન્ટ લાગે છે.
ચોક્કસ. ચોથો મુદ્દો, જે એના પાત્રમાંથી આવે છે, કંટાળો એ સર્વ અનિષ્ટનું મૂળ છે. સૌંદર્યલક્ષી વ્યક્તિ માટે કંટાળાથી બચવું એ જ લાઈફનો ગોલ બની જાય છે.
પણ કિર્કેગાર્ડ બતાવે છે કે આ સતત ભાગદોડ પોતે જ થકવી નાખે છે અને અંતે વધારે ઊંડા ખાલીપા તરફ લઈ જાય છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં એક ક્લિક પર મનોરંજન હાજર છે, ત્યાં કંટાળાનો સામનો કરવાની આપણી શક્તિ ઘટી રહી છે. એ વિચારવા જેવું છે.
હા, બરાબર. અને પાંચમું, પ્રેમ, પ્રલોભન અને લગ્નનો ઉપયોગ ફિલોસોફિકલ ચર્ચા માટે. પેલી સેડ્યુસર્સ ડાયરી ક્ષણિક આવેગ સૌંદર્યલક્ષી બતાવે છે, જ્યારે જજ વિલ્હેમ કમિટમેન્ટ નૈતિકનો બચાવ કરે છે. આ ખાલી સંબંધોની વાત નથી, પણ બે અલગ જીવન ફિલોસોફીની ટક્કર છે.
એકદમ. અને આ પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે સીધા મગજમાં ચોંટી જાય, જેમ કે પહેલું એનું વાક્ય.
હા,
લગ્ન કરો તમને પસ્તાવો થશે, લગ્ન ન કરો તો પણ પસ્તાવો થશે, કાં તો લગ્ન કરો કે ન કરો, બંને રીતે પસ્તાવો થશે. આ શું બતાવે છે? એની નિર્ણય લેવાની અક્ષમતા, એની પેરાલિસિસ. એ એટલું બધું વિચારે છે કે કશું કરી જ નથી શકતો.
હા, આને જ એનાલિસિસ પેરાલિસિસ કહેવાય ને. બીજું અવતરણ જજ વિલ્હેમનું, જે નૈતિક પસંદગીનું મહત્વ સમજાવે છે. પસંદગી પોતે જ વ્યક્તિત્વના સાર માટે નિર્ણાયક છે, પસંદગી દ્વારા વ્યક્તિત્વમાં પસંદ કરેલી વસ્તુમાં ડૂબી જાય છે અને જ્યારે તે પસંદ નથી કરતું ત્યારે તે સુકાઈ જાય છે. કેટલો પાવરફુલ વિચાર છે. આપણી ઓળખ આપણી કમિટમેન્ટ્સથી જ બને છે.
ત્રીજું ફરી એનું કંટાળા વિશે. કંટાળો એ સર્વ અનિષ્ટનું મૂળ છે. દેવો કંટાળી ગયા હતા તેથી તેઓએ મનુષ્યોનું સર્જન કર્યું. આમાં થોડો કટાક્ષ છે, પણ એના જીવન પાછળનો મુખ્ય ડર કંટાળાનો ભય બતાવે છે.
અને ચોથું જે એના જીવનના ખાલીપાને વ્યક્ત કરે છે, મારું જીવન સંપૂર્ણપણે અર્થહીન છે. તે શબ્દકોશમાં એવા શબ્દ જેવું લાગે છે જેના અનેક અસંબંધિત અર્થો હોય. એટલે કે કમિટમેન્ટ વગરનું જીવન કેવું આમ ટુકડાઓમાં વહેંચાયેલું દિશા વગરનું બની જાય છે. કોઈ સળંગ સૂત્રતા જ નથી. આ બધા વિચારો ભલે જૂના હોય પણ આજે પણ એટલા જ કામના છે. પહેલું તો પેલું એનાલિસિસ પેરેલિસિસ. આજે નોકરી, ભણતર, સંબંધો, ખરીદી બધે જ એટલા ઓપ્શન્સ છે કે આપણે બેસ્ટ શોધવામાં જ અટવાઈ જઈએ છીએ. કોઈ નિર્ણય જ નથી લઈ શકતા.
કિર્કેગાર્ડ આપણને યાદ અપાવે છે કે ભાઈ, પરફેક્ટની રાહ જોવા કરતા ઠીકઠાક પસંદગી કરીને એના પર કમિટ થવું જરૂરી છે.
બીજું સંબંધો અને ફોમો. ડેટિંગ એપ્સ, સોશિયલ મીડિયા એ બધું સતત બતાવ્યા કરે કે આનાથી સારું મળી શકે છે. એના લીધે લાંબા ગાળાના કમિટમેન્ટ અઘરા બની શકે છે.
ત્યારે જજ વિલહેમની વાત યાદ આવે કે ઊંડા સંબંધો સમય, મહેનત અને હા, ક્યારેક કંટાળાજનક લાગતી રોજિંદી જવાબદારીઓ નિભાવવાથી બને છે. સાચો સંતોષ કદાચ અનંત શોધમાં નહીં, પણ એક જ સંબંધને ઊંડો બનાવવામાં છે.
ત્રીજું કામ અને કરિયરમાં અર્થ. ઘણા લોકો પેશનવાળી નોકરી પાછળ ભાગે છે, પણ કિર્કેગાર્ડ જજ વિલહેમ દ્વારા કહે છે કે સાવ સામાન્ય લાગતા કામમાં પણ જો આપણે એને જવાબદારીથી કરીએ, કમિટમેન્ટથી કરીએ, તો એમાં અર્થ અને ગૌરવ મળી શકે છે.
પોતાનું કર્તવ્ય કરવું, ભરોસાપાત્ર બનવું, સમાજમાં કંઈક યોગદાન આપવું, આ નૈતિક ગુણો છે જે સ્થિર ઓળખ અને હેતુની ભાવના આપે છે. અને છેલ્લે વ્યક્તિગત ઓળખ બનાવવી.
હા, પેલું સ્વયંને પસંદ કરવું.
બરાબર. કિર્કેગાર્ડનો આ વિચાર બહુ મહત્વનો છે. આપણી ઓળખ કોઈ ખોવાયેલી વસ્તુ નથી જેને આપણે શોધી કાઢવાની છે, પણ એ એવી વસ્તુ છે જે આપણે આપણી પસંદગીઓ અને કામોથી બનાવીએ છીએ. ઓથેન્ટિક હોવું એટલે આપણા મૂલ્યો પ્રમાણે જીવવું અને એની જવાબદારી લેવી. એ એક સતત ચાલતી પ્રોસેસ છે, કોઈ ફાઇનલ ડેસ્ટિનેશન નથી.
આખી વાતચીતમાંથી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે કમિટમેન્ટ એ કંઈ બંધન નથી, પણ કદાચ સાચી સ્વતંત્રતા એમાં જ છે. જ્યારે આપણે ડર્યા વગર કોઈ એક રસ્તો પસંદ કરીએ છીએ, ત્યારે જ આપણે પેલા શક્યતાઓના બોજમાંથી મુક્ત થઈએ છીએ અને ખરેખર જીવવાનું શરૂ કરીએ છીએ.
અને મારા માટે સૌથી અસરકારક વિચાર પેલો સ્વયંને પસંદ કરવાનો છે. એ યાદ અપાવે છે કે આપણે સંજોગોના ગુલામ નથી. આપણે આપણી પ્રતિક્રિયાઓ, આપણી કમિટમેન્ટ્સ અને આખરે આપણી ઓળખ પસંદ કરી શકીએ છીએ. આપણું જીવન આપણી પસંદગીઓની વાર્તા છે.
અને અંતે એ વિચાર જે કિર્કેગાર્ડ આપણને વિચારતા મૂકી જાય છે, શું નૈતિક જીવન પૂરતું છે? શું કમિટમેન્ટ અને જવાબદારીમાં સ્થિર થયા પછી પણ આત્મશોધની યાત્રા ચાલુ રહે છે?
હા, પુસ્તકનો અંત જે ધાર્મિક જીવન તરફ ઇશારો કરે છે તે આપણને પૂછે છે કે શું માનવીય અસ્તિત્વનો ઊંડો અર્થ કદાચ નૈતિકતાથી પણ પરે છે? આ એક મોટો પ્રશ્ન છે.
આ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.